તારીખ 20/9/1989 શ્રી સમયસર ગાથા 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 340 મૂળ કેસેટમાં પ્રવચન અધૂરું છે.
ત્રણ ચાર વર્ષનું બાળક બોલતા શીખવું હોય ને એને પ્રવચનમાં બેસાડો, પછી પૂછો કે મહારાજ સાહેબ શું કહેતા હતા, તમે શું સાંભળવા બેઠો હતો? તો મહારાજ સાહેબ તને શું કહેતા હતો કે ભગવાન હાથમાં ભગવાન હાથમાં, એટલું કહે છે, બીજું કાંઈ નહીં કે અમારા ઘરમાં આપ બનેલી હશે કરશે. ત્રણ ચાર વર્ષની ઉંમરે એમ કે મહારાજ સાહેબ ગુરુદેવ શું કહે છે તો કે ભગવાન હાથમાં. આ બધે ભગવાન આત્મા ગુરુદેવ કે છે એ જ ભગવાન આત્માની વાત છે, બીજો કોઈ અર્થ અનર્થ કરવાનો પ્રશ્ન નથી. પણ અનાદિ બંધના વશે વશ થઈ ગયો છે આ જે સ્વતંત્રપણે જે ઉદય છે એને વશ કરે છે. પૂર્વે બંધ થયો છે, અનાદિથી બંધ થતો આવ્યો છે, વશ થાય છે ઉદયને, એટલે ત્યાં બંધાયો ફરીને. ક્યાં બંધાયો? આત્મામાં પ્રતિબદ્ધ થવાને બદલે એને પ્રતિબદ્ધપણ ઉદયની અંદર સ્વીકાર્યું. અનાદિથી જે પરંપરા એ ચાલતો છે એ એટલો બધો વશ થયો કે પર સાથે એકપણાના નિશ્ચયથી મૂંડ થયો છે, અજ્ઞાની થયો છે. એક જ વચનમાં ભગવાન આત્મા કહે છે ને એ જ વચનમાં મૂંડ અને અજ્ઞાની એમ બે શબ્દોનો પણ બીજો પ્રયોગ કર્યો છે આચાર્ય મહારાજે. એટલે બીજા પડખાની ખબર નથી એવો તો વિકલ્પ પણ કરવા જેવો નથી આચાર્ય મહારાજ માટે, કેમ કે એ વાત હજી પૂર્ણ અલ્પવિરામે કર્યા પહેલા પોતે શરૂ કરી દે છે. ત્યાં અલ્પવિરામ નથી કરી દીધું, આખા અચકા વગર જ કહે છે કે બીજા પડખાની અમને ખબર છે. હવે અહીંયા જે પ્રશ્ન આવ્યો છે એના બારે વિચારી કે આબા ગોપાલ સૌ જ્ઞાનનો જ અનુભવ કરે છે તો અજ્ઞાનીને જે સુખ દુઃખરૂપ વેદન છે તે શેમાં થાય છે? તો થાય છે આત્માની પર્યાયમાં, સુખ ગુણની વિપરીત પર્યાય છે. અજ્ઞાન દશામાં સુખ છે તે પણ સુખ ગુણની વિપરીત પર્યાય નામ દુઃખ છે, અને દુઃખ છે તે પણ સુખ ગુણની વિપરીત પર્યાય છે. સુખ ગુણનું એક પરિણામ છે જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે, જેમ રાગનું પડે છે, જેમ ક્રોધનું પડે છે, જેમ શ્રીકૃષ્ણનું પડે છે તેમ જ એનું પ્રતિબિંબ પડે છે. એ સાતા સાતાની પ્રકૃતિનું વેદન છે. સાતામાં પોતે સુખ કલ્પે છે, સાતામાં પોતે દુઃખ કલ્પે છે. અને એ જે સુખ દુઃખનું વેદન છે એ જણાય છે એમ અનુભવ કરવાને બદલે અનુભવાય છે એમ અનુભવ કરે છે. જણાય છે એમ અનુભવ કરવાને બદલે અનુભવાય છે એમ અનુભવ કરે છે. બાકી બહુ સાફ સાફ વાત એટલી છે કે જ્ઞાનમાં અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો અનુભવ થવાનો કોઈ અવકાશ નથી, નો સ્કોપ, કોઈ ગુંજાયશ નથી, કોઈ અવકાશ નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ જોઈને એને વિજ્ઞાન ઘન શબ્દને આપવામાં આવે છે. જેમ કે પ્રવાહી છે એમાં પરમાણુ વચ્ચે જગ્યા રહે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, અને એ જ પરમાણુ જ્યારે વાયુનું રૂપ ધારણ કરે છે ત્યારે પરમાણુ પરમાણુ વચ્ચેની જગ્યા વધી જાય છે, એ જ પરમાણુ જ્યારે ઘનિષ્ઠ પર્યાય ધારણ કરે છે ત્યારે જગ્યા ઘટી જાય છે. પાણી લઈએ, એ વરાળ રૂપે હોય, પાણી રૂપે હોય અને બરફ રૂપે હોય, તો એમાં ઘનિષ્ઠપણું છે એટલે એને ઘન કહે છે. પાણીનું ઘન સ્વરૂપ છે બરફ છે, એમાં જ્વાળા થાય છે, એનો પ્રવાહ ચાલુ થાય છે, એમાં જગ્યા વધતા એ વરાળ રૂપે થાય છે. એ એના એક પરમાણુ વચ્ચેની આપસની જગ્યા વધી જાય છે સ્કંદમાં, ત્યારે એના સ્વરૂપ ફિઝિકલ સાયન્સની દ્રષ્ટિએ દેખાવામાં આવે છે. એને કેમિકલ પ્રોપર્ટીમાં કાંઈ ખાસ ફેરફાર નથી, પણ ફિઝિકલ પ્રોપર્ટીમાં ફેરફાર થાય છે. તો એ રીતે અહીંયા એમ કહે છે કે આત્મા છે એ વિજ્ઞાન ધન છે, એવું જે આત્માને નામ આપવામાં આવ્યું છે કે આત્મા સર્વત વિજ્ઞાન ધન છે, એવો શબ્દ છે. સર્વત વિજ્ઞાન ધન છે એનો અર્થ શું છે કે એની અંદર જગ્યા જ નથી, ન તો કોઈ એની અંદર સુખ દુઃખ ની પર્યાય આવી શકે, ન તો એની અંદર કોઈ રાગ દ્વેષ મોહ ની પર્યાય આવી શકે. જે એક જીવની અવસ્થામાં વર્તતી હોય છે, આગળ પાછળ ની બીજા ની બીજા પદાર્થ નો સવાલ નથી, એટલું બધું બહુ દૂર જાય છે. આવું જે જ્ઞાન નું સ્વરૂપ છે, જે એકનું જ્ઞાન છે, આવું જે જ્ઞાન નું સ્વરૂપ છે તે એકનું જ્ઞાન છે, અને એ એકલા જ્ઞાન ને અમૃતચંદ્ર આચાર્ય દેવે આખા મહાગ્રામ બનાવ્યો છે. સમયસર એટલે જ્ઞાન માત્ર, એકનું જ્ઞાન કહો કે જ્ઞાન માત્ર કહો, આખા સમયસર નો આ મનોગ્રામ છે. અન્ય મતમાં ચાર વેદ છે, ચાર વેદ ના એક એક મનોગ્રામ જેવા શબ્દ છે. અહમ બ્રહ્માસ્મિ એક વેદ નો એ સૂત્ર છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ એ બીજા વેદ નું સૂત્ર છે. તો એ બધા અધ્યાત્મના સૂત્રો એવા છે કે ગંજનાથી આવી જાય એવો વિષય છે. એમ આખા સમયસર નું કોઈ એકમાત્ર નામ હોય કે જેની અંદર બધું આવી જાય, જે આચાર્ય મહારાજ ને કેવું છે, એનું નામ જ્ઞાન માત્ર છે. અને એનો પુરાવો આપણે 247 આત્મનઃ તત્વમ, આત્માનું જે તત્વ છે આ પ્રકારે જે આ પ્રમાણે જે આત્મા તત્વ જ્ઞાન માત્ર અવસ્થિત, જ્ઞાન માત્ર જ અવસ્થિત થાય છે. જ્ઞાન માત્ર વ્યવસ્થિત થાય છે, જ્ઞાન માત્ર માં બધું આવી જાય છે. એકનું જ્ઞાન, એકનું અનુભવ, અનુભૂતિ રૂપ જ્ઞાન જો ચાલતા પરિણામમાં ગ્રહણ કરવામાં આવે તો એને આખું અસ્તિત્વ, અખંડ અસ્તિત્વ આત્માનું ગ્રહણ થઈ જાય છે. પણ જે વિમુક્તિને વર્તે તો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય બીજો નથી સિવાય કે પોતે વિમુક્તા છોડે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે અહીંયા જે પ્રશ્ન ઉઠો છે કે અજ્ઞાનનું જે સુખરૂપ રૂપ વેદન છે તે શેમાં થાય છે, વેદન આત્મા માં થાય છે, ગુણ ભેદ થી લઈએ તો સુખ ગુણ ની પર્યાય તે પરિણમે છે, એમાં વેદન છે. આત્માને એનું જાણવું છે, એના બાજુ જાણવું છે, પણ બંને એક થાય તો કોઈ દુઃખી આત્મા કદી સુખી થઈ શકે નહીં. જો જ્ઞાન ને રાગ એક થાય તો કદી છૂટા પડે નહીં. જો સુખ અને દુઃખ અજ્ઞાની ના જ્ઞાન સાથે એકમેક થાય તો કદી છૂટા પડે નહીં, જે જ્ઞાન થઈ શકે નહીં. માટે છૂટા છે એને છૂટતા અનુભવવા, એ રીતે એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. જ્ઞાન ને પર્યાયમાં આ બે પ્રકાર છે, અને બે પ્રકાર છે તે એક પ્રકાર નથી, એટલે એને બે પ્રકાર કહેવામાં આવે છે. એ જ્ઞાન જાણે પણ અને વેદે પણ. તો જાણવામાં સ્વપર પ્રકાશક પણ છે, વેદવામાં સ્વપર વેદન નથી. બહુ સાદી ભાષામાં ગુરુદેવ કહેતા કે અજ્ઞાની એ લાડવો ખાઈ શકતો નથી અને જ્ઞાની એ લાડવો ખાઈ શકતો નથી. એક કરતા કર્મમાં આ વાત હતા કે અજ્ઞાની પરબ્રહ્મ કરી શકતો નથી અને જ્ઞાની પરબ્રહ્મ કરી શકતો નથી. એ કરતા કર્મના પાસાથી પડખાથી એ વિષય વિસ્તાર કરતા ગુરુદેવ છે. અને એક વેદનની મુખ્યતાથી જયારે વિસ્તાર કરતા ત્યારે આમ કહેતા કે તું જ્ઞાની હો કે અજ્ઞાની હો, લાડવો નથી ખાઈ શકતો. ત્યારે કોઈ તું એટલું જ વિચારે કે ખાઈ શકતો નથી એટલે આત્મા પરમાણુને ખાઈ જાય એમ નથી, એમ વાત નથી કહેવી. ખાવામાં તો સ્વાદ લેવો છે, અનુભવ કરવો છે, લાડવામાં રહેલા ગળપણનો અનુભવ કરવો છે. તો એ ગળપણનો અનુભવ મને થાય છે એમ લાગે છે, અજ્ઞાન દશામાં શું લાગે છે? ગૌતમ નો મને અનુભવ થાય છે, ના પાડે છે. અનુભવ જ્ઞાનમાં બીજા ન થઈ શકે એવો એવું એવું કેવું કારણ છે. જગ્યા જ નથી ને એ વાત લઈ મને રહે છે. ઉપર મીઠા ગયા ગળપણની કોઈ વાનગી આવે છે જાણે જીવ દ્વારા આત્મામાં ગળપણ ઉતરી જતું હોય ને, જેને ભાવતું હોય એની વાત છે. બહુ ગળપણ ભાવતું હોય એને તો એવો અનુભવ થાય કે જાણે ગયો રસ મુખમાં જીવ દ્વારા આત્મામાં ઉતરતો હોય એવું એને લાગે છે. દીપચંદજીએ આ વાત બહુ સારી રીતે કરી છે કે આને પર પ્રવેશ ભાવ કહે છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં આ જીવને અરસ પરસ પ્રવેશ થતો હોય એવો અનુભવ થાય છે. આવો જે પર પ્રવેશપણાનો અનુભવ નહીં થઈ શકતો હોવા છતાં થતો હોવાનો અનુભવ રૂપ અધ્યાસ મિથ્યા જ્ઞાન મિથ્યા અનુભવ અધ્યાસ એ તારા સ્વસંવન સ્વસંવેદનને રોકે છે. શું કરે છે? તને જે જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ આવિર્ભૂત થઈને ભાવાન્વિત થઈને ઉઠીને એકાકારપણે સ્વસંવેદનપણે તને તારું જ્ઞાન અનુભવાવવું જોઈએ, જે શુદ્ધોદ્યોગના કાળમાં અનુભવાય છે, એને આડો પ્રતિબંધ કોણ છે? એવા પ્રશ્નનો ઉત્તર છે કે આ પરપ્રવેશ ભાવ એ સ્વસંવેદનને રોકનારો ભાવ છે. જો પરપ્રવેશ ભાવ બંધ થાય તો સ્વસંવેદન કરવું પડતું નથી, જે છે તે આવિર્ભૂત થઈને સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. જે સમજાતું નહોતું, કળાતું નહોતું, પકડાતું નહોતું, છે નથી ને એમ જે લાગ્યા કરે છે એ અનુભવ ગોચર થઈ જાય. એટલે શું પ્રક્રિયા થાય છે? અભ્યાસ કાળમાં ક્યાં થાય આ અનુભવની એક પ્રશ્ન છે. કે રાગરૂપ વેદન અને જ્ઞાનના અનુભવ એકમાં થાય છે એનો અનુભવ કરશે કે જે એને સ્વને વેડવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ત્યાં કઈ રીતે કામ કરી રહ્યો છે. કે અધ્યાસપણે રાગને કે પરને વેદતા હોવા વેદતો હોવાનો જે એનો ભ્રમ અને માન્યતા છે એમાં એ વેદન હલવાઈ ગયું, એમાં એ વેદન રોકાઈ ગયું. છતાં પણ વેદી નથી શકતો, વસ્તુતાએ વાસ્તવિકતાએ રાગને કે પરને વેદી શકતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. ભિન્ન છે માટે કારણ ભિન્નતા અભાવ છે બે વચ્ચે. માટે જો બે વચ્ચે અભાવ ન હોય તો અવશ્ય વિધી શકે, પણ બંને વચ્ચે અભાવ છે. દુઃખનું વેદન થાય છે એવો અભ્યાસ થાય છે. ગુરુદેવ શ્રી નારદનો દ્રષ્ટાંત દીધા, કેમ કે તીવ્ર વેદન છે કે નાસ્તિક જીવને કેમ દુઃખનું વેદન નથી? ત્યાં તો અસાતાની જ પ્રધાનતા છે હૃદયમાં. અત્યારે આ તો કાંઈ નથી, અહીંયા ઘા લાગે છે તો કાંઈ નથી, ત્યાં તો રાય જેવા ટુકડા કરે એ પરમાધામી આવે. શું અહીંયા આપણા દેવા કર્યા હોય તે રાય જેવા ટુકડા કરે ને પાક તમારે એ વખતે તમારી નાખે શરીરને તો અંતર સુખરસ ગટા ઘટી એમ કર્યું. સમય દ્રષ્ટિને શું લીધું? અંતર સુખરસ ગટા ઘટી. વધુ સારામાં સારું પક્ષ છે. બીજું કે બીજા બધા પ્રતિકૂળ પ્રસંગોમાં જીવ કાંઈ ને કાંઈ સમાધાન કરે છે, પણ અહીંયા પીડા તો કેમ છૂટે? આ એક એવી પરિસ્થિતિ છે કે કોઈ ધાતુ નથી, કોઈ પણ ભોગવે કોઈ ધાતુ નથી. હોસ્પિટલમાં જઈએ તો સારું એવું કોને વિચાર આવે છે? એક બે દિવસ થતો કે આપણે ધાતો ભાંગ્યા હોય ને એક્સિડન્ટ થઈને હોસ્પિટલમાં લક્ષણા હોય તો સારું એક્સિડન્ટ નીચા હોય ને એ કોઈ ઇચ્છતું નથી. એમાં હાડકાની પીડા તો જરા વિશેષ નહીં. તો એ પરિસ્થિતિ એવી છે કે ત્યાં નોટોના બંદર લગાડો તો કાંઈ પીડા ઘટતી નથી, અને વીરાના દાદીના જવેર આત્માના સોનાના લટકાડો ત્યાં બાંધી દો તો પીડા ઓછી થતી નથી, અને સગા સગુનીઓનું ટોળું પડખે ચડ્યું હોય ઊભું હોય તો એ કોઈ સાતા આપી શકતું નથી, તો હોસ્પિટલનો એર કન્ડિશન રૂમમાંથી ઠંડી હવા પણ પીડાને ઓછી નથી કરી શકતી. બધા સાધનો જ્યાં નિષ્ફળ જાય છે અને જ્યાં એક સાધન કદી નિષ્ફળ જતું નથી, રામ માણ મોગ ઉપાય જેને કહેવામાં આવે છે એ આ વિજ્ઞાન છે. એ જ વખતે જો આ જીવ પોતાના જ્ઞાનમાં ચાલતા જ્ઞાનાનુભૂતિને જ્ઞાન શબ્દ આપે મારા તો પ્રયોગ નથી કરતા, માત્ર અનુભવ થઈ રહેલી એવી ક્રિયાને જેને અનુભૂતિ કહીએ, જેમાં અનુભવ વર્તી રહ્યો છે એવી ક્રિયાને જે અનુભૂતિ કહીએ, તો એ બાજુ અનુભૂતિને તપાસવા, અનુભવમાં તો પછી લીધી છે, તપાસવા વડે જિજ્ઞાસાથી અંદર જવાની તૈયારી કરે કે ગૌતસ્ત્ર આશ્રમ કહે છે, અને પછી જુઓ કે પીડા કેટલી દૂર ગઈ. જો ખ્યાલ પ્રયોગ યથાર્થ પ્રકારે થશે તો પરિસ્થિતિ પીડાના હૃદયના સદભાવમાં એ આવીને ઊભી રહેશે કે વાહ, હું તો એક બાજુ ઊભો ઊભો જોઉં છું આ પરમાણુની પ્રક્રિયાને, મજા છે કે મારામાં આ નથી, મારી સત્તામાં આ નથી, એની સત્તામાં હું નથી, અને હું બરાબર જાણું છું કે શું થઈ રહ્યું છે. તીવ્રતાનો પ્રકાર હોય તો તીવ્રતાને જાણે, મંદતાનો પ્રકાર પીડાનો હોય તો મંદતાને જાણે, પણ પોતાપણે અનુભવ તેમ એ પ્રક્રિયા મારા જ્ઞાનાનુભૂતિને પસવા પણ સમજ નથી તો એને ડિસ્ટર્બ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી કે મારી પરિણતિને કાંઈ હલાવી શકે કે ચલાવી શકે. તેટલો પોતે સહી સલામત એક બાજુ ઉભો રહીને એક પીડાની આખા જગતને અને જગતની લીલાને બેઠો બેઠો મફતમાં જુએ, આ પરિસ્થિતિ ઊભી થાય છે. હવે શ્રીમદ રાજચંદ્રજી મુંબઈમાં બેઠા બેઠા આ વાત કરે છે, ઘોડાગાડીનો અવાજ થોડો છે એ સંભળાય છે, શું કે રામ કે બગી નહીં હોય, બસ બસ થોડું નહીં થઈ હોય, એ મફતમાં જોવે છે, એનો અર્થ ભિન્ન પડીને જોવે છે. એટલે અહીંયા પ્રશ્ન છે કે જ્ઞાનની પર્યાયમાં તો કોઈ સુખ દુઃખ રાગ દ્વેષ કાંઈ આવતું નથી, જ્ઞાનીને જાણે છે, વેદે તો અભ્યાસ થાય છે, અભ્યાસે કરીને વેદે એમ કહેવાય છે, છતાં પણ એ વાસ્તવિકતા નથી. રાગરૂપ વેદન અને જ્ઞાનનો અનુભવ એકમાં થાય છે, એટલે આત્માની અપેક્ષાએ એકમાં થાય છે, પરસ્પરની અપેક્ષાએ એકમાં થતો નથી, બિલકુલ ભિન્ને ભિન્ન છે. અજ્ઞાનીનું રાગરૂપ કે સુખરૂપ રૂપ એમનું જ્ઞાનરૂપ કદી થતું નથી, જ્ઞાનીને માટે તો વિચારવાનો પણ પ્રશ્ન રહેતો નથી, અને જો એકને થાય તો ભેદ જ્ઞાન કરીને એને જુદું પાડી શકાય નહીં. દૂધમાં પાણી નાખીએ, જો પાણીનું દૂધ થાય તો પાછું દૂધ જુદું પાડી શકાય નહીં, કદી એવું બની શકાય નહીં. પાણી પાણી રહે છે, દૂધ દૂધ જ રહે છે, પાણી દૂધ પાણીનું દૂધ બની શકે નહીં. એટલે અહીંયા શું હશે કરીને એકત્વ કરે છે, એ એકત્વ કરતા એ ઊંઘતા ઉપજે છે, દુઃખી થાય છે, અજ્ઞાની થાય છે, વાસ્તવિક વસ્તુ સ્થિતિથી દૂર કલ્પનામાં આવી જાય છે, અને તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવા પ્રકારનું જેને આત્મજ્ઞાન કહીએ તે હૃદય થતું નથી, એ પ્રકારના પરિણામ માટે જીવ આવી શકતો નથી, એવા આત્મજ્ઞાનના અભાવને લીધે એવું વ્યક્ત સ્વસંવેદન પ્રગટ સ્વસંવેદન નહીં થતું હોવાને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન વધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. અહીંયા પણ આચાર્ય મહારાજે આડકતરી રીતે એક બીજો સિદ્ધાંત મૂકી દીધો છે કે જ્ઞાન તો શ્રદ્ધાન થાય, શ્રદ્ધાન પૂર્વક જ્ઞાન કરી શકું નથી. આ એક શ્રદ્ધા જ્ઞાન ના વિષયમાં મુમુક્ષુ જીવ ભૂલો ન પડે એના માટે અસાધારણ સ્પષ્ટીકરણ. ગુરુદેવ શ્રીની ઉપસ્થિતિમાં મુમુક્ષુ છે આ એક થોડો ચર્ચાનો વિષય બન્યો હતો. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય કે શ્રદ્ધાન પૂર્વક થાય, તો આમ શ્રદ્ધા છે એની પ્રથમમાં પ્રથમ ચોથા ગુણ સ્થાને પ્રધાનતા હોવાથી જ્ઞાન પણ થાય છે, આચરણ પણ થાય છે, આનંદ પણ થાય છે, પણ ગુણ સ્થાન શ્રદ્ધા પ્રધાન ગણવામાં આવે છે. કેમ કે શ્રદ્ધા પૂરી થવી થાય છે, બીજા ગુણો આંશિક સવા થાય છે, આંશિક શુદ્ધ થાય છે. એટલે અને દ્રષ્ટિનું જોર પણ કોઈ અપૂર્વ આવે છે, એટલે કોઈ એના એ પ્રકારના શૈલીની મુખ્યતામાં એવી ભૂલ કરી જાય છે કે આપણે શ્રદ્ધાથી ઉપડો. જો જ્ઞાનથી ઉપડશું, એમાં થોડો ભય છે અણસમજણને લીધે, કે જો જ્ઞાનથી ઉપડશું ને તો જે બીજા પંડિતોનો વિદ્વાનો જે શાસ્ત્ર પાઠીને સુષ્ટ જ્ઞાની થઈ ગયા ને એવું કાંઈક આપણને થઈ જશે. કેમ કે જ્ઞાનના સૂક્ષ્મમાં જવા જેવું નથી, પણ દ્રષ્ટિનું જોર મારીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લ્યો. હવે એને મુમુક્ષુની ભૂમિકામાં સાધન શું છે એની ખબર નથી, અથવા સિદ્ધાંતની દ્રષ્ટિએ વાસ્તવિક સિદ્ધાંતિક પરિસ્થિતિ. સિદ્ધાંતિક પરિસ્થિતિ એટલે વાસ્તવિક પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ એટલે સિદ્ધાંતિક વાત. કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, કદી શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન ન થાય, તો એમને એ વિચારેલું હોય છે એવી રીતે કે જો શ્રદ્ધા પ્રગટ છે ને ત્યારે એ વખતે જ્ઞાન થઈ જશે. એટલે જ્ઞાનની કઈ મહેનત કરવાની જરૂર નથી, આપણે શ્રદ્ધા બરાબર આત્માની જે ત્રિકાળી શુદ્ધ આત્મા ધ્રુવ આત્મા છે એને શ્રદ્ધા જોરથી કરી લો. જ્ઞાન તો એ વખતે સ્વસમય દૂર થઈ જશે, તે ભૂલમાં પડે છે. એવું કદી બનતું નથી, બની શકતું પણ નથી, અશક્ય અને અસંભવિત છે. કેવી રીતે આ સિદ્ધાંત એટલા માટે થોડો વિચારીએ છીએ અહીંયા કે કોઈ પણ કાર્ય અવિધિએ થતું નથી. આટલું તો ઓછામાં ઓછું સમજમાં હોવું જોઈએ કે જે કાર્યની જે વિધિ હોય તે જ રીતે તે કાર્યની સંપ્રાપ્તિ હોય, બીજી રીતે કાર્યની પ્રાપ્તિ થાય નહીં. તો અવિધિએ કાર્ય થતું નથી અને જાણ્યા વિનાનું અજાણ્યા વિષયનું